એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે દુનિયાભરમાં એમ કે ઇતિહાસ, સંસ્કૃતિ અને કરોડો લોકોના જીવન પર બહુ ઊંડો પ્રભાવ પાડ્યો છે. હા, બાઇબલ. અને આપણી આ ચર્ચા, જુઓ, આપણે મેળવેલા બે વિસ્તૃત સારાંશ પર આધારિત રહેશે.
હા, ચોક્કસ. અને એની અસર ખબર છે, ખાલી ધાર્મિક ક્ષેત્ર પૂરતી નથી રહી, સાહિત્ય, કળા, કાયદો અને પશ્ચિમી વિચારધારાના ઘડતરમાં પણ એનો બહુ મોટો ફાળો છે.
બિલકુલ. પણ સવાલ એ થાય કે આટલું જૂનું પુસ્તક, મતલબ હજારો વર્ષ જૂનું, આજે પણ શા માટે આટલું અગત્યનું છે? મને લાગે છે કારણ કે તે આપણા અસ્તિત્વના,
હા બિલકુલ, મૂળભૂત સવાલોને સ્પર્શે છે, નહીં?
હા, એ જ. જેમ કે આપણે ક્યાંથી આવ્યા, જીવનનો અર્થ શું છે, સાચું ખોટું શું, આ એવા સવાલો છે જે ક્યારેય, મતલબ, જૂના થતા જ નથી.
તમે એકદમ સાચું કહ્યું. અને આજના આપણા સંવાદનો હેતુ પણ એ જ છે કે આ પ્રભાવશાળી ગ્રંથના જે મુખ્ય વિચારો છે, જે સંદેશા છે, તેને આપણે સહેલાઈથી સમજી શકીએ, જે આપણને મળેલા સારાંશમાંથી આપણે તારવ્યા છે.
તો ચાલો શરૂઆત કરીએ એ જાણીને કે આટલો મોટો ગ્રંથ, એની પાછળ કોણ છે, શું કોઈ એક જ લેખક છે? આ વાત મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
અને જુઓ, અહીં જ બાઇબલની એક અનોખી વાત શરૂ થાય છે. એ કોઈ એક વ્યક્તિની રચના નથી. હકીકતમાં એ તો લગભગ 1500 વર્ષના લાંબા ગાળા દરમિયાન 40થી પણ વધુ જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા પુસ્તકોનો સંગ્રહ છે.
ખરેખર 40થી વધુ લેખકો અને 1500 વર્ષ, આ તો માન્યામાં ના આવે એવું છે. આટલા જુદા જુદા લોકો, અલગ અલગ સમયે, અલગ પરિસ્થિતિમાં કેવા લોકો હતા એ?
એમની પૃષ્ઠભૂમિ ગજબનું વૈવિધ્ય હતું. જુઓ, રાજાઓ હતા, જેમ કે દાઉદ અને સુલેમાન, જેમણે ગીતશાસ્ત્ર જેવી સુંદર કવિતાઓ અને નીતિવચનો જેવું વ્યવહારુ જ્ઞાન આપ્યું. તો બીજી તરફ યશાયા અને યર્મિયા જેવા પ્રબોધકો પણ હતા, જેઓ એમ કે ઈશ્વરના સંદેશવાહક ગણાતા.
ઓ, અને બીજા, મેં સાંભળ્યું છે કે માછીમારો અને કર ઉઘરાવનારા પણ હતા.
હા બરાબર. મૂસા જેવા મહાન નેતા, જેમણે ઇઝરાયલીઓને ગુલામીમાંથી છોડાવ્યા, કાયદા આપ્યા. પછી પેલો પીટર અને યુહાન, એ તો સામાન્ય માછીમારો હતા, ઈસુના નજીકના સાથી બન્યા. લૂક જેવો ભણેલો ગણેલો વૈદ્ય હતો. મેથ્યુ, જે કર ઉઘરાવનાર હતો, સમાજ એમને કદાચ સારી નજરે નહોતો જોતો. અને પોલ જેવો તેજસ્વી ધારાશાસ્ત્રી, જે પહેલાં તો વિરોધી હતો પણ પછી ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા પ્રચારકોમાંનો એક બન્યો. આ ઉપરાંત ગેટા પાળકો, ખેડૂતો, વિદ્વાનો અને કેટલાકના તો નામ પણ આપણને ખબર નથી.
આ ખરેખર અદ્ભુત છે. પણ જો આટલા બધા લેખકો હોય તો પછી એની વિશ્વસનીયતાનું શું, એની ઓથેન્ટિસિટી, શાના આધારે લખતા હતા એ લોકો?
એમનો મુખ્ય દાવો એ હતો કે તેઓ કોઈ પોતાની બુદ્ધિથી નહીં પણ દૈવી પ્રેરણાથી લખી રહ્યા હતા. ઘણા તો બનાવોના પ્રત્યક્ષ સાક્ષી હતા, જ્યારે કેટલાકે પીઢીઓથી જે પરંપરાઓ સચવાઈ હતી અને ઈશ્વર સાથેના લોકોના જે અનુભવ હતા તેને શબ્દોમાં ઉતાર્યા. તેમની સત્તાનું મૂળ એમ મનાય છે કે તેમની સામૂહિક સાક્ષી અને ઈશ્વર તથા માનવતા વચ્ચેના સંબંધના મધ્યસ્થી તરીકેની ભૂમિકામાં રહેલું છે.
અને એમના લખાણોની એક ખાસ વાત એ પણ છે ને કે તેઓ પોતાની કે પોતાના હીરોની ભૂલો, નબળાઈઓ, એ બધું છુપાવતા નથી. આ પ્રામાણિકતા જ કદાચ.
બિલકુલ, એનાથી જ વિશ્વસનીયતા વધે છે. એટલે જ આ વિવિધતાને કારણે આપણને કોઈ એકતરફી દ્રષ્ટિકોણ નથી મળતો. પણ કવિતા, કાયદો, ઇતિહાસ, ભવિષ્યવાણી, અંગતપત્રો, આ બધા સ્વરૂપો દ્વારા ઈશ્વર, માનવતા અને જીવન વિશે એક બહુ પરિમાળીય, એમ કે મલ્ટી ડાયમેન્શનલ ચિત્ર મળે છે.
તો આટલી બધી પૃષ્ઠભૂમિ પછી હવે સમજીએ કે આ આખા પુસ્તકનો મુખ્ય હેતુ શું છે, શું કહેવા માંગે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જુઓ, બાઇબલનો હેતુ ઈશ્વર કોણ છે, એમનો સ્વભાવ કેવો છે અને માનવજાતિ માટે એમની યોજના શું છે તે બતાવવાનો છે. તે એક રીતે માનવતાની જે આધ્યાત્મિક સફર છે એનો દસ્તાવેજ છે, જે જીવનને અને આખા બ્રહ્માંડને સમજવા માટે એક ચોક્કસ દૃષ્ટિકોણ, એક વર્લ્ડ વ્યૂ રજૂ કરે છે.
શું તે કોઈ ચોક્કસ સમુદાય માટે જ લખાયું હતું, એમ કે શરૂઆતમાં?
શરૂઆતમાં, હા. એના જુદા જુદા ભાગો ચોક્કસ સમુદાયોને ધ્યાનમાં રાખીને લખાયા હતા. જેમ કે જૂનો કરાર એ મુખ્યત્વે પ્રાચીન ઇઝરાયલ માટે હતો અને નવો કરાર એ શરૂઆતના ખ્રિસ્તીઓ માટે, પરંતુ એનો જે અંતિમ સંદેશ છે અને એનો દાવો છે એ તો સમગ્ર માનવજાત માટે છે એવું એના અનુયાયીઓ માને છે.
એની રચના વિશે થોડુંક. આપણે સાંભળીએ છીએ જૂનો કરાર અને નવો કરાર, આ બે ભાગ શું છે?
હા, બાઇબલના બે મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે જૂનો કરાર. એ મોટે ભાગે હિબ્રુ ભાષામાં લખાયેલો છે અને એમાં ઈશુના જન્મ પહેલાંનો ઇતિહાસ, કાયદા, ભવિષ્યવાણીઓ અને કવિતાઓ એ બધું છે. બીજો ભાગ છે નવો કરાર, જે ગ્રીક ભાષામાં લખાયેલો છે. એમાં ઈશુ ખ્રિસ્તનું જીવન, એમના ઉપદેશો, મૃત્યુ, પુનરુત્થાન અને એમના પછી જે એમના અનુયાયીઓએ શરૂઆતમાં ચર્ચ સ્થાપ્યું એના વિશે વાત છે.
તો આ બે ભાગ મળીને જે આખી વાર્તા કહે છે એનો મુખ્ય પ્રવાહ શું છે? મતલબ કોઈ એક સળંગ સૂત્ર છે આ બધામાં? શરૂઆતમાં આપણને આ જ પ્રશ્ન થયેલો.
હા હા, એક મોટો પ્રવાહ છે. વાર્તા શરૂ થાય છે સૃષ્ટિના સર્જનથી, પછી આવે છે માનવપતન, એટલે કે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન જેનાથી પાપ અને મૃત્યુ દુનિયામાં આવ્યા. આ પછી આખી બાઇબલ એમ સમજો કે ઈશ્વરની એક મોટી બચાવ યોજના, એક રિડેમ્પશન પ્લાન એને ધીમે ધીમે ખોલે છે.
બચાવ યોજના કેવી રીતે?
ઈશ્વર અબ્રાહમ નામના એક વ્યક્તિને પસંદ કરે છે, એની સાથે એક કરાર એટલે કે કવેનન્ટ બાંધે છે અને એના વંશજો એટલે કે ઇઝરાયલ એમના દ્વારા પોતાની યોજના આગળ વધારે છે. જૂના કરારમાં આ કરાર, નિયમો અને ઇઝરાયલના ઇતિહાસ દ્વારા ઈશ્વર પોતાને પ્રગટ કરે છે. ખ્રિસ્તી માન્યતા મુજબ આખી યોજના ઈસુ ખ્રિસ્તમાં આવીને પૂરી થાય છે. એમના જીવન, મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા જે તૂટેલો સંબંધ હતો એને ફરીથી સ્થાપિત કરવાનો માર્ગ ખુલે છે. નવા કરારમાં આ જ વાત કેન્દ્રમાં છે અને પછી પ્રારંભિક ચર્ચનો વિકાસ અને છેલ્લે ભવિષ્યમાં થનારી સંપૂર્ણ પુનઃસ્થાપનાનું દર્શન.
એટલે મૂળ વાત ઈશ્વર અને માનવતા વચ્ચેના સંબંધની છે અને એ સંબંધમાં જે ભંગાણ પડ્યું, જેને પાપ કહેવાય, તેને સુધારવાની ઈશ્વરની પહેલની છે.
એકદમ બરાબર. વિશ્વાસ, કૃપા અને બલિદાન દ્વારા સમાધાન, આ એના કેન્દ્રીય વિચારો છે. અને આ મોટી વાર્તામાં પછી સૃષ્ટિ, કાયદો, નૈતિકતા, સામાજિક ન્યાય, ઉપાસના, ઈશ્વરનું રાજ્ય, આવનાર ઉદ્ધારક એટલે કે મસીહાની આશાઓ, આવા ઘણા વિષયો વણાયેલા છે. તે વ્યક્તિગત જીવનને પણ સ્પર્શે છે અને સમગ્ર માનવ ઇતિહાસને પણ. અને એનો દાવો છે કે તે માનવજાતિના કલ્યાણ અને અંતિમ ભાગ્ય માટેનું પરમ સત્ય છે.
ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ જૂના કરારથી. એના પહેલા 5 પુસ્તકો, જેને પેન્ટાટ્યુક અથવા તોરા કહેવાય છે, એ બહુ મહત્વના ગણાય છે. ઉત્પત્તિ પુસ્તક, એનાથી શું શરૂઆત થાય છે?
ઉત્પત્તિ એટલે શરૂઆત, બરાબર. તે સૃષ્ટિના સર્જનની વાત કરે છે, માનવતાના પતનની વાત કરે છે અને પછી કેવી રીતે ઈશ્વર અબ્રાહમ, ઇસહાક અને જેકબ જેવા પૂર્વજો સાથે સંબંધ બાંધીને પોતાની યોજના શરૂ કરે છે એની વાત છે. આ પાયો નાખે છે. અને પેલી જોસેફની પ્રેરણાદાયક વાર્તા પણ અહીં જ છે, જે બતાવે છે કે ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ ઈશ્વર કેવી રીતે સારા માટે કાર્ય કરી શકે છે.
અને પછી આવે છે નિર્ગમન, ઇઝરાયેલના ઇતિહાસની કદાચ સૌથી મોટી ઘટના, પેલી ઇજિપ્તની ગુલામીમાંથી મુક્તિ.
હા, નિર્ગમન ઈશ્વરને એક ઉદ્ધારક અને કરાર બાંધનાર તરીકે રજૂ કરે છે. મૂસાના નેતૃત્વ હેઠળ લાલ સમુદ્ર પાર કરવો, સિનાઈ પર્વત પર 10 આજ્ઞાઓ અને બીજા કાયદા મળવા અને ઉપાસના માટે પેલો મંડપ બનાવવો, આ બધું એમાં આવે છે. અહીંથી જ પાપના નિવારણ માટે પ્રાયશ્ચિતનો ખ્યાલ વધુ સ્પષ્ટ થાય છે.
લેવી, ગણના અને પુનર્નિયમ પુસ્તકો, એમાં કાયદાઓ અને ઇઝરાયેલની રણયાત્રા વિશે વધુ વાત છે, ખરું ને? ઘણાને આ ભાગો કદાચ થોડા એમ કે સૂકા લાગે.
હા, એમાં નિયમો અને વિધિઓનું વર્ણન છે એટલે કદાચ એવું લાગે, પણ જુઓ, લેવીએ પવિત્રતા પર ભાર મૂકે છે. પાપી માણસ પવિત્ર ઈશ્વરની નજીક કેવી રીતે આવી શકે એ માટે બલિદાન અને ખાસ કરીને પ્રાશ્ચિતનો દિવસ યોમ કિપ્પુર એવી વ્યવસ્થા હતી, પાપોના કફારા માટે, સંબંધ ફરી સ્થાપિત કરવા માટે. ગણના પુસ્તક પેલી રણપ્રદેશમાં 40 વર્ષની ભટકામણ દરમિયાન લોકોના અવિશ્વાસ અને સામે ઈશ્વરની વફાદારીનો ચિતાર આપે છે. અને પુનર્નિયમ એ તો મૂસાનું છેલ્લું ભાષણ છે, એમાં કાયદાને યાદ દેવડાવીને એના પાલન પાછળ પ્રેમ અને હૃદયના સાચા ઈરાદા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે શેમા તરીકે ઓળખાય છે. સાંભળ ઓ ઇઝરાયલ, પ્રભુ આપણા ઈશ્વર એક જ પ્રભુ છે.
આ પાયા પછી ઐતિહાસિક પુસ્તકો આવે છે, તેમાં શું જોવા મળે છે? શું એ ખાલી રાજાઓ અને યુદ્ધોની જ વાતો છે?
ના ના, એ માત્ર ઇતિહાસ નથી. જોશુઆથી એસ્તર સુધીના આ પુસ્તકો એ બતાવે છે કે જ્યારે ઇઝરાયેલના લોકો ઈશ્વરના કરાર પ્રત્યે વફાદાર રહ્યા ત્યારે તેમને સફળતા મળી, આશીર્વાદ મળ્યા. જેમ કે જોશુઆના નેતૃત્વમાં પેલો વચનનો દેશ જીતવો.
હા,
પણ જ્યારે તેઓ ભટકી ગયા, મૂર્તિપૂજા કરવા લાગ્યા, ત્યારે અંધાધૂંધી આવી, ન્યાયાધીશોનો સમય, પછી પતન આવ્યું, રાજાશાહીનું વિભાજન થયું, દેશ નિકાલ થયો. આ પુસ્તકો ઈશ્વરની ધીરજ અને ન્યાય અને સાથે સાથે માનવ સ્વભાવની નબળાઈઓનું બહુ વાસ્તવિક ચિત્રણ કરે છે. જો કે એઝરા અને નહેમિયા જેવા પુસ્તકો દેશ નિકાલ પછીની પુનઃસ્થાપનાની આશા પણ બતાવે છે.
ઇતિહાસ અને કાયદાની સાથે બાઇબલમાં શાણપણ અને કવિતા પણ છે. ગીતશાસ્ત્ર તો ખૂબ જ લોકપ્રિય છે, નહીં?
ખરેખર શાણપણ સાહિત્ય જીવનના ઊંડા પ્રશ્નોને સ્પર્શે છે. જુઓ જોબ પુસ્તક, નિર્દોષ વ્યક્તિ કેમ દુઃખ સહે છે, ઈશ્વરનો ન્યાય શું છે, આવા અઘરા સવાલો ઉઠાવા છે. ગીતશાસ્ત્ર એ તો ભક્તિગીતો અને પ્રાર્થનાઓનો સંગ્રહ છે. એમાં આનંદ, દુઃખ, ગુસ્સો, આશા, માણસની બધી જ લાગણીઓનો પૂરો સ્પેક્ટ્રમ જોવા મળે છે. નીતિવચનો રોજિંદા જીવન માટે ડાહપણભરી સલાહો આપે છે. સભા શિક્ષક જીવનના અર્થની ફિલોસોફિકલ શોધ કરે છે, જ્યારે ગીતોનું ગીત માનવપ્રેમના સૌંદર્યની કાવ્યાત્મક ઉજવણી કરે છે.
અને જૂના કરારનો છેલ્લો વિભાગ છે ભવિષ્યવાણી સાહિત્ય. પ્રબોધકોનું કામ શું હતું? શું તેઓ ખાલી ભવિષ્ય કહેતા હતા?
ભવિષ્ય કહેવું એ એમનો એક ભાગ હતો, પણ મુખ્ય કામ એ નહોતું. તેઓ તો ઈશ્વરના મુખપત્ર હતા એમ સમજો. તેઓ લોકોને એમના પાપો, ખાસ કરીને મૂર્તિપૂજા અને સામાજિક અન્યાય વિશે ચેતવતા હતા અને તેમને પસ્તાવો કરીને ઈશ્વર તરફ પાછા ફરવા વિનંતી કરતા. તેઓ આવનારા ન્યાયની ઘોષણા કરતા, પણ સાથે સાથે ભવિષ્યમાં આવનાર મસીહા, એટલે કે ઈશ્વર દ્વારા મોકલાયેલ ઉદ્ધારક અને અંતિમ પુનઃસ્થાપનાની આશા પણ જીવંત રાખતા હતા. યશાયા, યર્મિયા, એઝિકિયલ જેવા મોટા પ્રબોધકોથી લઈને મીખા, હોશિયા જેવા નાના પ્રબોધકો સુધી બધાનો સૂર મોટે ભાગે આ જ હતો.
જૂના કરારની આ ઝલક પછી હવે નવા કરાર તરફ આવીએ. એની શરૂઆત ચાર સુવાર્તાઓ એટલે કે ગોસ્પેલ્સથી થાય છે. મેથ્યુ, માર્ક, લુક અને જ્હોન. આ ચાર પુસ્તકો શા માટે, એક જ કેમ નહીં?
સારો પ્રશ્ન છે. આ ચારે પુસ્તકો ઈસુ ખ્રિસ્તના જીવન, ઉપદેશ, ચમત્કારો, મૃત્યુ અને પુનરુત્થાનની વાત કરે છે, પણ દરેકનો દ્રષ્ટિકોણ અને લક્ષ્ય એમ કે થોડું અલગ છે. જેમ કે મેથ્યુ યહૂદી વાચકો માટે લખે છે, ઈસુને વચન પ્રમાણેના મસીહા, રાજા તરીકે રજૂ કરે છે. માર્ક એ રોમન વાચકોને ધ્યાનમાં રાખીને ઈસુના શક્તિશાળી કાર્યો અને સેવા પર ભાર મૂકે છે. લુક, જે પોતે ગ્રીક હતો, તે ઈસુને સમગ્ર માનવજાતિના તારણહાર તરીકે, ખાસ કરીને ગરીબો અને દબાયેલા લોકો પ્રત્યે કરુણા રાખનાર તરીકે દર્શાવે છે. અને જ્હોન એ ઈસુના દૈવી સ્વભાવ અને એમની ઓળખ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે કે તેઓ ઈશ્વરના પુત્ર છે. એટલે આ ચારેય મળીને ઈસુનું એક વધુ સંપૂર્ણ ચિત્ર પૂરું પાડે છે.
સુવાર્તાઓ પછી આવે છે પ્રેરિતોના કૃત્યો. તે શેના વિશે છે? એ પણ લુકે જ લખ્યું છે ને?
હા, બરાબર. પ્રેરિતોના કૃત્યો એ સુવાર્તાનો બીજો ભાગ ગણાય, જે લુકે જ લખ્યો છે. તે ઈસુના સ્વર્ગારોહણ પછી એમના શિષ્યોએ કેવી રીતે એમ કે પવિત્ર આત્માની શક્તિથી ચર્ચની સ્થાપના કરી અને યરૂસલેમથી શરૂ કરીને રોમન સામ્રાજ્યના ખૂણે ખૂણે ઈસુનો સંદેશો ફેલાવ્યો એની રોમાંચક કથા છે. પીટર અને ખાસ કરીને પોલ જેવા નેતાઓના કાર્યો એમાં કેન્દ્રમાં છે.
અને પછી ઘણા બધા પત્રો છે, એપિસ્ટલ્સ જેને કહેવાય. એનું શું મહત્વ છે?
હા, નવા કરારનો મોટો ભાગ આ પત્રો રોકે છે, જે પોલ, પીટર, જ્હોન જેવા પ્રેરિતોએ જુદા જુદા શહેરોમાં જે નવા ચર્ચ સ્થપાયા હતા એમને અથવા તો અમુક વ્યક્તિઓને માર્ગદર્શન આપવા માટે લખ્યા હતા. આ પત્રો ખ્રિસ્તી ધર્મશાસ્ત્રને એમ કે વ્યવસ્થિત રૂપ આપે છે. પાપ, કૃપા, વિશ્વાસ દ્વારા તારણ, પવિત્ર આત્માનું કાર્ય, ચર્ચનું સ્વરૂપ, ભવિષ્યની આશા, આ બધી વાતો. સાથે જ તેઓ ખ્રિસ્તી તરીકે રોજિંદા જીવન કેવી રીતે જીવવું, નૈતિક મૂંઝવણોનો સામનો કેવી રીતે કરવો અને સમુદાયમાં એકબીજા સાથે કેવી રીતે વર્તવું એ અંગે ખૂબ જ વ્યવહારુ સલાહ આપે છે.
અને છેલ્લે આવે છે પ્રકૃતિકરણનું પુસ્તક, જે ઘણાને બહુ રહસ્યમયી અને કદાચ ડરામણું પણ લાગે છે.
હા, એની સાંકેતિક ભાષા અને ભવિષ્યના દર્શનો માટે એ જાણીતું છે. એ પ્રેરિત જોને લખ્યું છે. એનો મુખ્ય હેતુ જુઓ, એ સમયમાં રોમન સામ્રાજ્યના અત્યાચાર સહન કરી રહેલા ખ્રિસ્તીઓને હિંમત અને આશા આપવાનો હતો. તે દર્શાવે છે કે અંતે ઈશ્વરનો જ વિજય થશે, દુષ્ટતાનો નાશ થશે અને ઈશ્વર પોતાના લોકો સાથે હંમેશ માટે એક નવી સૃષ્ટિમાં વાસ કરશે. એટલે એ અંતિમ ન્યાય અને અંતિમ આશાનું પુસ્તક છે.
વાહ, આટલી વિશાળ અને મતલબ વિવિધતાસભર સામગ્રીમાંથી પસાર થયા પછી કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ કયા તારવી શકાય? એક વાત જે મને સતત દેખાઈ તે છે ઈશ્વરનું સાર્વભૌમત્વ અને માનવ જવાબદારી, એની વચ્ચેનો તાલમેલ, કે ઈશ્વર બધું નિયંત્રિત કરે છે પણ આપણે આપણા કર્મો માટે જવાબદાર છીએ.
ચોક્કસ, એક મહત્વનો મુદ્દો છે જે આખા બાઇબલમાં જોવા મળે છે. બીજો મુખ્ય વિષય છે કરાર, એટલે કે કાવેનન્ટ. ઈશ્વર માનવતા સાથે સંબંધ બાંધવા પહેલ કરે છે અને બંધનકર્તા કરારો સ્થાપે છે. નૂહ સાથે, અબ્રાહામ સાથે, મૂસા દ્વારા ઇઝરાયલ સાથે, દાઉદ સાથે અને અંતે ખ્રિસ્ત દ્વારા નવો કરાર. આ કરારો ઈશ્વરના વફાદાર પ્રેમને અને એમની યોજનાને પ્રગટ કરે છે.
બીજો એક વિષય જે વારંવાર ઉભરી આવે છે તે છે ન્યાય અને દયાનો. ક્યારેક એવું લાગે, ખબર છે, કે જૂના કરારમાં ન્યાય અને સજા પર વધુ ભાર છે, જ્યારે નવા કરારમાં પ્રેમ અને દયા પર. આ બંને કેવી રીતે સાથે જાય છે?
આ બહુ સારો પ્રશ્ન છે. બાઇબલ ઈશ્વરને સંપૂર્ણ ન્યાયી અને સંપૂર્ણ દયાળુ એમ બંને રીતે રજૂ કરે છે. પાપ પ્રત્યે એમનો ન્યાય અટલ છે, પણ એમનો પ્રેમ અને કરુણા પણ અપાર છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર મુજબ આ બંને ગુણોનો સંગમ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં થાય છે, જ્યાં પાપની સજા ચૂકવાય છે એટલે ન્યાય સંતોષાય છે અને ક્ષમા તથા નવો સંબંધ શક્ય બને છે એટલે દયા પ્રગટ થાય છે. અને પ્રબોધકો પણ સતત સામાજિક ન્યાય અને ગરીબો પ્રત્યે દયા રાખવાનો આગ્રહ રાખે છે.
અને ઈશ્વરના રાજ્યનો વિચાર, કિંગડમ ઓફ ગોડ, એ પણ મહત્વનો લાગે છે. એનો અર્થ શું છે?
ઈશ્વરનું રાજ્ય એટલે એમ સમજો કે પૃથ્વી પર ઈશ્વરનું શાસન અને એમની ઈચ્છાનું પાલન. આ વિચાર એદન વાટિકાથી શરૂ થાય છે, પછી ઇઝરાયલના રાજ્ય દ્વારા એની ઝલક મળે છે, ઈસુ એની ઘોષણા કરે છે અને ભવિષ્યમાં તે સંપૂર્ણ રીતે સ્થાપિત થશે એવી આશા છે. તે ખાલી સ્વર્ગની વાત નથી, પણ અહીં પૃથ્વી પર ન્યાય, શાંતિ અને ઈશ્વર સાથેના સંબંધમાં જીવવાની વાત છે.
તો શું એમ કહી શકાય કે બાઇબલ ઇતિહાસને એક ઉદ્ધારના ઇતિહાસ તરીકે જુએ છે? સાલ્વેશન હિસ્ટ્રી, એક એવી કથા જેનો એક ચોક્કસ અંત અને હેતુ છે.
બિલકુલ, તે ઇતિહાસને ચક્રીય નથી માનતું, પણ એક રેખીય પ્રવાહ તરીકે જુએ છે, જે ઉત્પત્તિમાં આપેલા વચનથી શરૂ થઈને ખ્રિસ્તના કાર્ય અને અંતિમ પુનઃસ્થાપના તરફ આગળ વધે છે. આ સળંગ સૂત્ર જ પેલી શરૂઆતની વાત આટલી વિવિધતા છતાં એકતાને શક્ય બનાવે છે. અને આ બધાની પાછળ જે વાત એને આજે પણ પ્રસ્તુત બનાવે છે તે છે માનવ સ્થિતિનું એનું વાસ્તવિક ચિત્રણ. માણસમાં સારું કરવાની અને ખરાબ કરવાની ક્ષમતા, અર્થ અને સંબંધની શોધ, ભટકી જવાની વૃત્તિ અને ઉદ્ધારની જરૂરિયાત, આ બધી વાતો આજે પણ એટલી જ સાચી છે જેટલી હજારો વર્ષ પહેલાં હતી.
છેલ્લે, પ્રેમનો એક ખૂબ જ વિશિષ્ટ ખ્યાલ, બલિદાન દ્વારા વ્યક્ત થતો પ્રેમ. આ વિચાર થોડો સમજાવશો?
બાઇબલમાં જુઓ, પ્રેમ ખાલી એક લાગણી નથી, પણ એક પ્રતિબદ્ધતા છે, જે બીજાના ભલા માટે કિંમત ચૂકવવા તૈયાર છે. આદમ અને હવા માટે પશુની ચામડી હોય, જૂના કરારની બલિદાન પ્રણાલી હોય કે અંતે ખ્રિસ્તનું પોતાનું બલિદાન, આ બધું એ જ દર્શાવે છે કે ઈશ્વરનો પ્રેમ કેટલો ગહન અને એમ કે કિંમતી છે.
આટલી ઊંડી ચર્ચા પછી ચાલો કેટલાક એવા વિચારો કે અવતરણો પર નજર કરીએ જે આખા સંદેશનો સાર પકડી પાડે છે, જે આપણા સારાંશમાં પણ ઉલ્લેખિત છે.
શરૂઆત કરીએ બાઇબલના પહેલા જ વાક્યથી, ઉત્પત્તિ 1.1. આરંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. આ નાનકડું વાક્ય બહુ મોટી વાત કહે છે. તે જાહેર કરે છે કે આ સૃષ્ટિ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક હેતુપૂર્ણ સર્જન છે, જેનો આધાર એક સર્જનહાર ઈશ્વર છે. આ આખી બાઇબલની વિશ્વદૃષ્ટિનો પાયો છે.
બીજું, પ્રબોધક મીખાના શબ્દો મીખા 6:8 ખૂબ સચોટ લાગે છે. ઈશ્વર તમારી પાસે શું ઈચ્છે છે? ન્યાયથી વર્તવું, દયાને ચાહવી અને તમારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું, આ મતલબ ધર્મના સારને પકડે છે. ખાલી કર્મકાંડો નહીં પણ ન્યાય આચરણ, કરુણાભર્યું હૃદય અને ઈશ્વર સાથે ગાઢ નમ્ર સંબંધ એ ઈશ્વરને પ્રિય છે.
નવા કરારનો હાર્દ સમાવતું વાક્ય એટલે યોહાન 3:16. ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આમાં ઈશ્વરના પ્રેમની વિશાળતા, બલિદાનનું મહત્વ, વિશ્વાસની જરૂરિયાત અને અનંત જીવનની ભેટ બધું જ આવી જાય છે. અને પેલો જગત શબ્દ એ એની સાર્વત્રિકતા દર્શાવે છે.
ઈસુએ પોતે સમગ્ર કાયદાનો સાર બે આજ્ઞાઓમાં આપ્યો, માર્ક 12:30-31. તારા ઈશ્વર પ્રભુને તારા પૂરા હૃદયથી પ્રેમ કર અને તારા પડોશીને તારા પોતાના જેવો પ્રેમ કર. આ મહાન આજ્ઞા કહેવાય છે. બધી નૈતિકતાનો આધાર આ બે પ્રકારના પ્રેમમાં છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, ઊભો સંબંધ અને સાથી મનુષ્યો પ્રત્યેનો પ્રેમ, આડો સંબંધ.
અને દુઃખ વચ્ચે આશા આપતું એક વચન રોમનો 8:28માં છે, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં સક્રિયપણે કાર્ય કરે છે. આનો અર્થ એ નથી કે ભક્તો પર દુઃખ નહીં આવે, પણ એવો ભરોસો છે કે ઈશ્વરે ખરાબ સંજોગોમાંથી પણ કંઈક સારું અને હેતુપૂર્ણ પરિણામ લાવી શકે છે. આ વિચાર મુશ્કેલીમાં ટકી રહેવાની ગજબની શક્તિ આપે છે, ખરું ને?
હા, સાચી વાત છે. આ બધા વિચારો સૈદ્ધાંતિક રીતે તો બરાબર છે, પણ આજના આપણા રોજિંદા જીવનમાં, આપણા ગુજરાતમાં, ભારતમાં આ વાતો કઈ રીતે લાગુ પડે? આપણે આમાંથી શું લઈ શકીએ?
પહેલું તો જુઓ, તે એક નૈતિક માર્ગદર્શન પૂરું પાડે છે. 10 આજ્ઞાઓ હોય કે ઈસુનો પહાડ પરનો ઉપદેશ, તે ખાલી બાહ્ય વર્તન પર નહીં પણ આપણા વિચારો, ઈરાદાઓ અને હૃદયના વલણ પર ધ્યાન આપવાનું શીખવે છે. અને પેલો સુવર્ણ નિયમ, બીજા સાથે એવો વ્યવહાર કરો જેવો તમે પોતાની સાથે ઈચ્છો, એ તો કોઈપણ સમાજમાં સંબંધો સુધારવા માટે પાયાનો સિદ્ધાંત છે.
બીજું, મને લાગે છે કે તે જીવનમાં અર્થ અને હેતુ શોધવામાં મદદ કરે છે. જ્યારે આપણે સમજીએ કે આપણે ઈશ્વરના સ્વરૂપમાં બનેલા છીએ, ત્યારે આપણું મૂલ્ય આપણી સિદ્ધિઓ કે દેખાવ પર નહીં પણ આપણા સર્જનહાર સાથેના સંબંધ પર આધારિત બને છે. આપણું કામ, આપણું કુટુંબ, આપણું જીવન, એ બધું એક મોટા હેતુનો ભાગ બની શકે છે, નહીં?
બિલકુલ. ત્રીજું, તે દુઃખ અને નિષ્ફળતાનો સામનો કરવાની શક્તિ આપે છે. બાઇબલ દુઃખને વાસ્તવિકતા તરીકે સ્વીકારે છે, એને નકારતું નથી, પણ સાથે એ પણ કહે છે કે ઈશ્વર આપણી સાથે છે અને તેમાંથી પણ કંઈક સારું લાવી શકે છે. આ આશા આપણને મુશ્કેલીમાં હારી જવાને બદલે એમ કે સ્થિતિસ્થાપટ, રિઝિલિયન્ટ બનવામાં મદદ કરે છે. આપણે જોબની વાર્તા કે ગીતશાસ્ત્રના વિલાપ ગીતોમાં આ જોઈ શકીએ છીએ.
ચોથું, તે સંબંધો અને સમુદાય માટે ખૂબ ઉપયોગી છે. ક્ષમા, સહનશીલતા, એકબીજાને મદદ કરવી, સત્ય બોલવું, આ બધા મૂલ્યો મજબૂત કુટુંબો અને તંદુરસ્ત સમાજ માટે કેટલા જરૂરી છે. એકબીજાનો બોજ ઉઠાવ જેવી શિખામણ સામુદાયિક ભાવનાને પ્રોત્સાહન આપે છે.
અને પાંચમું, જે આજે ખૂબ જ પ્રસ્તુત છે, તે છે સામાજિક ન્યાય અને કરુણા પરનો ભાર. ગરીબો, વિધવાઓ, અનાથો, પરદેશીઓ, દબાયેલા લોકોની સંભાળ રાખવી એ બાઇબલમાં વારંવાર આવતો આદેશ છે. તે આપણને આપણી આસપાસના અન્યાય પ્રત્યે જાગૃત થવા અને જરૂરિયાતમંદો પ્રત્યે કરુણા રાખવા પ્રેરે છે.
આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ ઘર કરી ગઈ છે તે એ છે કે આટલા લાંબા સમયગાળામાં આટલા બધા જુદા જુદા લેખકો દ્વારા લખાયેલું હોવા છતાં આ પુસ્તકમાં એક અદ્ભુત સુસંગતતા અને એક સળંગ સૂત્ર છે. સૃષ્ટિથી શરૂ કરીને માનવ પતન, ઈશ્વરની બચાવ યોજના અને અંતિમ પુનઃસ્થાપના સુધીની એક મહાકથા આ ખરેખર અસાધારણ છે. એનાથી શરૂઆતનો મારો જે કુતૂહલ હતો એનો જવાબ મળ્યો હોય એવું લાગે છે.
અને મારા માટે જે રીતે ન્યાય અને દયા જેવા દેખીતા વિરોધાભાસી ગુણો ઈશ્વરના ચરિત્રમાં અને ખાસ કરીને ખ્રિસ્તના કાર્યમાં એકસાથે ભળી જાય છે તે ખૂબ પ્રભાવશાળી છે. તે માત્ર કોઈ ફિલોસોફિકલ સિદ્ધાંત નથી, પણ એક જીવંત વાસ્તવિકતા તરીકે રજૂ થયો છે. અને પેલી કરારની વિભાવના પણ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના ગતિશીલ સંબંધને સમજવા માટે ખૂબ મદદરૂપ છે.
શ્રોતા માટે એક વિચાર સાથે સમાપન કરીએ. જો બાઇબલનો દાવો સાચો હોય કે તે વિવિધ માનવ લેખકો દ્વારા લખાયેલું હોવા છતાં એક ઈશ્વરીય સંદેશ છે, તો આ વાત સત્યના સ્વભાવ વિશે અને આપણે તેને કેવી રીતે જાણી શકીએ તે વિશે શું સૂચવે છે? અથવા બીજો વિચાર, બલિદાન દ્વારા ઉદ્ધાર, આ મુખ્ય વિચાર આજના આપણા વ્યક્તિવાદી અને કદાચ થોડા સ્વકેન્દ્રિત સમાજના મૂલ્યોને કઈ રીતે પડકાર આપે છે અથવા ક્યાંક એની સાથે મેળ ખાય છે, આના પર વિચારવા જેવું ખરું? ફરી માણીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.